અભી સંવત 2490 આસો 32 શનિવાર તારીખ 24/10/64 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો શ્રી પંચાસી કાય શાસ્ત્રની ગાથા 149 અને ગાથા 150 ઉપર સુવર્ણપુરીમાં સવારના પ્રવચન.
നമോ നുരി സൗ ആയിരിയാണ് നമോ നുരി സൗ ജയണം നമോ നുരി സൗ ത്രികാളവർത്തി ശ്രാവണം ഓംകാരമെന്തു സംയുക്ത നിത്യം ജയന്തി യോഗിന കാമതം ഔഷധം ചെയ്യും ഓംകാരായി നമോ നമ മംഗളം ഭഗവാനയോ മംഗളം ഗൗതമോഹി മംഗളം കുൻകൊണ്ടാരി ഉജേന്ദ്ര മോഷ മംഗളം നമസ്മരി സ്വാഗതം സ്വാനുഭൂത്യാസ്തി സ്വഹായ ഭവായ
નવ પદાર્થ નું વર્ણન છે. નવ પદાર્થ નું વાસ્તવિક જ્ઞાન હોય તો એને આત્માનું જ્ઞાન અંતર થઈને સમ્યક દર્શન થાય. એથી આ નવ તત્વો જેમ છે તેમ ભગવાને જાણ્યા, એમ કયા, એમ છે, એ કઈ રીતે છે એનો અધિકાર ચાલતા અત્યારે બંધ અધિકાર ચાલે છે. જીવ હજી પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા એટલો અધિકાર થઈ ગયો છે. આ બંધ તત્વ કોને કહેવું? તો આત્મા વસ્તુ સ્વભાવ તરીકે તો જ્ઞાન આનંદનું ધામ શુદ્ધ પવિત્ર છે. એ વસ્તુ પોતે નિજ સ્વભાવે તો અબંધ છે. સમજાય છે? થાય સ્વરૂપ એનું સચિદાનંદ નિર્મળ અનંત ચેતન ગુણ નું ધામ એવો આત્મા દ્રષ્ટિનો વિષય કરતા એ વસ્તુ અબંધ છે. એ વસ્તુ આત્માના સ્વભાવમાં બંધ નથી. એ સ્વભાવને ભૂલી ચૈતન જ્યોત જ્ઞાનાનંદ એને ભૂલી વર્તમાનમાં પુણ્યને પાપના વિકારી વિકાસના મોહને રાગદ્વેષ ભાવ કરે છે. એ ભાવ બંધ છે અને એ નવા દ્રવ્ય કર્મના જળનો એ ભાવ બંધ નિમિત્ત કારણ છે. સમજાય છે? કાંઈ એટલે દ્રવ્ય બંધ અને ભાવ બંધ એની શું વ્યાખ્યા? એની આ વ્યાખ્યા ચાલે છે. કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ હોવા છતાં અનાદિથી એનું જ્યાં ભાન નથી એને મિથ્યાત અવરત કસાય ને યોગ એવા ભાવ એની પર્યાયમાં કરે છે. સ્વતંત્ર વિકાર કરતા થઈને કરે છે. એ વિકાર નવા દ્રવ્ય કર્મને નિમિત્ત બાય નિમિત્ત છે, છતાં જૂના કર્મ નવા કર્મને બાય નિમિત્ત જે છે એના કરતા આની વિશેષતા બતાવવા કે જૂના કર્મ ત્યાં આઠ કર્મ નવા બંધનું કારણ એ બાહ્ય નિમિત્ત છે. કેમ કે આત્મા જો મિથ્યાતને રાગદ્વેષ ભાવ કરે તો નવા કર્મને બાહ્ય નિમિત્ત કારણ થાય. નવા કર્મને જૂના બાહ્ય નિમિત્ત થાય તો ખરેખર દ્રવ્ય બંધનું ખરું કારણ જીવનો મિથ્યાતને રાગદ્વેષ ભાવ છે. સમજાય છે? એ વાત અહીંયા વર્ણન 148 માં એમ આવી ગયું કે એ બંધ જે થાય છે જળ એમાં આત્માના પ્રદેશનું કંપન છે અને બાહ્ય નિમિત્ત કહીએ છીએ. એમ કહ્યું કેમ કે પાઠ એમ હતો જોગ ગહણમ ફક્ત કર્મના સ્વભાવરૂપી પ્રકૃતિ અને પરમાણુઓ એનું આબું થાય એમાં જોગ નિમિત્ત છે. એથી જોગ ખરેખર બંધમાં બાહ્ય નિમિત્ત ગણવામાં આવ્યું છે. કેમ કે એનાથી કઈ મૂળ કર્મમાં ફીતીને અનુભાગ રસ જે પડે એનું એ કારણ જોગ નથી. જોગ તો પરમાણુ આવવાને સ્વભાવ થવામાં નિમિત્ત છે, એથી જોગની કંપન પર્યાય તો આત્માની છે, છતાં તેને ગ્રહણના આવવામાં નિમિત્ત ગણીને બાહ્ય કારણ તરીકે જોગને કહ્યું છે, અને આવવામાં અંતરંગ કારણ તરીકે નિમિત્ત મોહ રાગ દ્વેષને મિથ્યાતાદીના ભાવ એને નવા બંધમાં અંતરંગ કારણ એટલે મૂળ કારણ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? હવે ન્યા જે એમ કહ્યું છું 148માં કે નવા કર્મ બંધનમાં જૂના કર્મ નિમિત્ત છે, અને આ નિમિત્ત જોગ છે, અને અંતરંગ કારણ મિથ્યાત અને રાગદ્વેષ છે એમ કહ્યું હતું. અહીં વિશેષ વાત વધારી થોડી કે જૂના કર્મ પણ નવા કર્મમાં બાય નિમિત્ત છે, જેમ જોગ નિમિત્ત કહ્યું છું એમ જૂના કર્મ નવા ને બાય નિમિત્ત છે. ક્યારે? કે જીવ જો રાગ ને દ્વેષ ને મિથ્યાત ભાવ કરે તો એ વાત હોય વધારે વર્ણવે છે. ઓ સમજાય છે કઈ? દેખો ટીકા ફરીને, ટીકા 149 ની ટીકા. આ મિથ્યાત્વાદી દ્રવ્ય પ્રત્યયોને એટલે જૂના જે ઘર કર્મ છે, 49 ની ટીકા, હિન્દી ગુજરાતી. જૂના જે દર્શન મોહ કર્મ છે, ચારિત્ર મોહ કર્મ છે કે નામ કર્મ છે, એ દ્રવ્ય પ્રત્યય કહેવામાં આવે. જળ પ્રત્યય કહો, દ્રવ્ય પ્રત્યય કહો, અજીવ પ્રત્યય કહો, એ દ્રવ્ય મિથ્યાદારી પૂતગળ પર્યાયોને પણ બંધના બહિરંગ કારણપણાનું ત્યાં પ્રકાશન છે. શું કહ્યું? 148માં એમ કહ્યું હતું નવા કર્મ બંધનમાં જોગનું કંપન આત્માની પર્યાય બાહ્ય નિમિત્ત કહ્યું હતું, અને મિથ્યાત ને રાગદ્વેષ ને અંતરંગ નિમિત્ત કહ્યું હતું. 149 સમજાણું કાંઈ? એ આ 149માં નવા કર્મ ને જૂના કર્મ બાહ્ય નિમિત્ત છે એમ સિદ્ધ કરવું છે. મિથ્યાત્વાદી દ્રઢ ધીમે ધીમે સમજવા જેવી ઝીણી વાત છે. જરી જળ કર્મ જે પુરાણા છે, જળ કર્મ દર્શન મોહ ચારિત્ર મોહ એને અહીંયા દ્રવ્ય પ્રત્યય કહે છે. દ્રવ્ય આશ્રવ કહો, દ્રવ્ય પ્રત્યય કહો, એ જળ નો ઉદય. એ નવા બંધનને બહિરંગ કારણપણાનું આ ગાથામાં પ્રકાશન છે. હવે કે છે ગ્રંથાંતરમાં અન્ય શાસ્ત્રમાં ગોમરસારાદિમાં મિથ્યાત્વ સંયમ કષાયોગી ચાર પ્રકારના દ્રવ્ય હેતુઓને એ દ્રવ્ય પ્રત્યયોને દર્શનમો ચારિત્રમો ચારિત્રમોમાં સંયમને કષાય બે આવી ગયા, અને યોગમાં નામ કર્મનો શરીર આવી. એ બીજા શાસ્ત્રોમાં એ ચાર પ્રકારના દ્રવ્ય પ્રત્યયોને આઠ પ્રકારના કર્મોના કારણ તરીકે બંધ હેતુ કયા છે? બીજા શાસ્ત્રોમાં ગ્રંથમાં ગુમરસાર કર્મકાંડમાં જૂના દ્રવ્ય પ્રત્યયો કર્મ જૂના જળ એ નવા બંધનું કારણ કહેવામાં આવ્યું છે. તેમને પણ હવે એમાં ખુલાસો કરે છે. બંધ હેતુપણાના હેતુઓ એ જૂના જળ કર્મ ચાર ઉદયમાં હોવા છતાં નવા કર્મને નિમિત્ત તરીકે બંધ હેતુ ક્યારે થાય? કે એ હેતુમાં બંધ હેતુ પણ જીવ ભાવ ભૂત રાગાદિ છે. જીવ જો મિથ્યાત ભાવ ને રાગદ્વેષ ભાવ કરે તો જૂના કર્મ નવા ને બાય નિમિત્ત થાય. જો રાગદ્વેષ ને મિથ્યાત ન કરે ને જૂના કર્મ ઉદયમાં હો તો નવા બંધનું કારણ ન થાય. રાજભાઈ જૂના કર્મ ઉદય આવે એટલે મિથ્યાતને રાજ્ય કરવા પડે એમ નહીં. એ ગ્રંથાંતરમાં જે કહ્યું કે ચાર પૂર્વના પ્રત્યયો દર્શનમો ચારિત્રમો એમાં અવ્રત ને સંયમ કસાય આવી જાય છે, અને યોગ એ ચાર આશકર્મના બંધના કારણ જૂના કર્મનો ઉદય નવા બંધને કારણ કહેવામાં આવ્યા. અહીંયા હવે કહીએ છીએ કે એ નિમિત્તમાં પણ એ હેતુ જે નવાના હતા એનો હેતુ જીવ જો મિથ્યાતને રાજદ્વેષ કરે તો તે નવા કર્મને બાહ્ય હેતુ કહેવામાં આવે. સમજાય છે કઈ? તેમને પણ તેમને એટલે જૂના જળ કર્મના ઉદયને પણ બંધ હેતુપણાના એ બંધ હેતુ ક્યારે કહેવાય કે એના હેતુ જીવ ભાવગત રાગાદી છે. જીવ જો આત્માના જ્ઞાતા દ્રષ્ટાને ભૂલી ગુણને પાપના પરિણામમાં પોતાપણું માનીને ભ્રમણા કરે અને પરાદીની ક્રિયા મારા કારણે થાય એમ મિથ્યાત સેવે તો તે મિથ્યાત અને રાગદ્વેષનો ભાવ તે જૂના કર્મને નિમિત્ત થતા જૂનું કર્મ નવાનું નિમિત્ત થાય. જેની વાત બોલા જૂના કર્મ ઉદય આવે માટે બંધ થાય એમ નહીં. સમજાય છે? કારણ કે રાગાદી ભાવનો અભાવ હોતા આત્મા જ જો રાગદ્વેષને મિથ્યાત ન કરે, આત્મા જ મિથ્યા ભ્રમણાને રાગદ્વેષ ન કરે તો દ્રવ્ય મિથ્યાત દર્શન મોહનો દ્રવ્ય મિથ્યાત એ બંધનું કારણ થાય નહીં. દ્રવ્ય મિથ્યાત જળ ભાવ મિથ્યાત જીવ ન કરે તો દ્રવ્ય મિથ્યાથી નવું બંધન ન થાય. દ્રવ્ય મિથ્યાત બંધનો કારણ નથી ખરેખર, એ દ્રવ્ય મિથ્યાતનો ઉદય હોવા છતાં જીવ સમ્યક દર્શન ને જ્ઞાનની પર્યાય પ્રાપ્ત કરે તો જૂના કર્મ નવાને નિમિત્ત પણ ન થતા નિદ્રાનું કારણ થઈ જાય. સમજાય છે? કઈ આ લોકો કે છે ને ભાઈ કર્મનો ઉદય આવે એટલે જીવને રાગદ્વેષ કરવા પડે, મિથ્યા દ્રષ્ટિ થઈ. અથવા કર્મનો ઉદય આવે તો ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે, ડિગ્રી ટુ ડિગ્રી થર્મોમીટર કે શરીરમાં જેટલા બુખાર હે તો એટલા બુખાર આવે એમ કર્મ ઉદય આવે એના પ્રમાણમાં જીવને મિથ્યાતને રાજદ્વેષ કરવા પડે. વિકરા કે છે તદ્દન સારી માન્યતા બ્રહ્મ જ્ઞાન છે. રજભાઈ એમ ચાલે છે ને અત્યારે બધું એમ ઘણા હાલે છે. હે ગાથા જરી ક્યાં કહેતા દેખો કે જૂના કર્મ દ્રવ્ય મિથ્યાત ને દ્રવ્ય ચારિત્રમો ઘર નવાને બાહ્ય હેતુ ક્યારે થાય કે એ હેતુને જીવનો હેતુ રાગદ્વેષને મિથ્યાત ભાવ થાય તો, પણ જીવ રાગદ્વેષને મિથ્યાત ભાવ ન કરે તો જૂના કર્મ નવાને નિમિત્ત પણ થાય. સમજ માં આ વર્તમાન બહુ ગડબડ ચાલતી હે, પંડિત નામે ને ત્યાગીઓ નામે. રાજભાઈ રાજભાઈ ને ખબર છે ને એ તો નિવૃત્તિ વાળા માણસ છે. હા હા ક્યાં કહેતે દેખો કે એ જૂનાને બંધ હેતુપણાના હેતુઓ જીવ રાગદ્વેષને મિથ્યાત કરે તો તે જૂના કર્મ નવાને નિમિત્ત કહેવાય. કારણ કે રાગાદી ભાવોનો અભાવ હોતા નીચે નોટ નીચે નોટ જીવગત રાગાદિરૂપ ભાવ પ્રત્યયોનો અભાવ હોતા જીવ પોતે જ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છે એવી અંતરદ્રષ્ટિ અને સ્વભાવનું ભાન કરતા જીવગત રાગાદિ ભાવ પ્રત્યયોનો અભાવ હોતા એટલે કે સ્વભાવનું ભાન કરતા હું જ્ઞાય ચૈતન્ય શુદ્ધ આનંદ છું એ પુણ્યપાપના વિકલ્પો જરી થાય છે તે મારાથી પૃથક આશ્રવ તત્વ છે. કર્મ ને શરીર તે અજીવ તત્વ છે. કર્મ ને શરીર અજીવ તત્વ છે. ઉનને પાપની વૃત્તિઓ થાય છે મારી પર્યાયમાં અપરાધથી, પણ એ મલિન આશ્રવ તત્વ છે. હું એ જ્ઞાયક તત્વ છું. એમ ચૈતન્યના જ્ઞાયકનું સંયમ દર્શન જ્ઞાન થતાં, એને ભાવ પ્રત્યો એટલે મિથ્યાતને રાગદ્વેષ થતા નથી. સમજાય છે? કાંઈ એ ભાવ પ્રત્યોનો અભાવ હોતા દ્રય પ્રત્યુના વિદ્યમાનપણામાં પણ ઘણા કર્મ ઉદયમાં આવવા છતાં, દર્શનમો ચારિત્રમો જળપણે આવવા છતાં, રહેવા છતાં, હોવા છતાં પણ જીવો બંધાતા નથી. પોતે આત્મા વિતરાગ દ્રષ્ટિ આત્માની કરે. વિનાયક છું, ચૈતન છું, જાણનાર દેખનાર. મારા સ્વભાવમાં વિકાર નથી, વિકારમાં હું નથી, અજીવમાં હું નથી, મારામાં અજીવ નથી. એમ ભિન્ન ભાન કરે સંયમ દ્રષ્ટિ, એને નવા કર્મમાં બાય નિમિત્ત જે જૂના થતા, એનો હેતુ અહીંયા અજ્ઞાન ભાવ રહ્યો નહીં. માટે એને જૂના કર્મ નવાને નિમિત્ત થતા, એ જૂના કર્મ ઉદયમાં આવવા છતાં, વિદ્યમાન રહેવા છતાં, હોવા છતાં રાગ દ્વેષ ને અજ્ઞાન જીવ ન કરે તો નવા બંધમાં નિમિત્ત જૂના થાય નહીં. પંડિતજી બહુ ગડબડ કરતે હૈ, અહીંયા ભી પંડિત ભી ગડબડ કરતે હૈ. રાજભાઈ પંડિત લોકો એસે સલાહ દે. ઠીક છે, નહી સમજેલા ગરબડ કરતા. નામ નામ ભાવ પંડિત હોય ગરબડ ના કરે. વાત સાચી છે. અહીંયા કહે છે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ પરમાત્મા દેવાધિદેવ પરમેશ્વર એમણે કહ્યું એવું કુમકુંદાચાર. એ પ્રકારે 2000 વર્ષ પહેલા ભગવાન કુમકુંદાચાર અહીંયા હતા. એ મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન પાસે આઠ દી રહ્યા. ત્યાંથી અહીંયા આવીને આ શાસ્ત્રો રચાયા. એમાં આ શાસ્ત્રની ગાથા 149 અને 185 થાય. ભગવાન કુમકુંદાચાર કે છે, એની ટીકા અમૃતચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા મહામુનિ ભાવનિરી સંત મહંત જ્ઞાની ધ્યાની એ અહીંયા ટીકા કરી છે. એમણે એ ટીકામાં એમ કે છે કે ભાઈ પ્રભુ હું આત્મા છો ને ભાઈ, એ આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલે અને રાગદ્વેષમાં ધર્મ માને, નિમિત્તને કારણે મારામાં કાર્ય થાય ને મારું કાર્ય હું બીજાના કાર્ય કરી દઉં, એવી બે દ્રવ પ્રત્યેની એકતા બુદ્ધિ કરે અને વિકારથી મને લાભ થાય એવો મિથ્યાદ ભાવ જો સેવે તો તેને નવા કર્મમાં જૂના કર્મ જે હેતુ હતા એનો હેતુ આને આપો. માટે નિમિત્ત જૂનાના થયા, નવાના જૂના થયા. પણ જો મિથ્યાતને રાગદ્વેષ જીવ ન કરે તો જૂના કર્મ ઉદયમાં હોવા છતાં જીવને બંધનનું કારણ હતું. બસ એ દેખો, ઉસને દેખો કે જીવગત રાગાદી ભાવમાં અભાવમાં પણ, જો દ્રવ પ્રત્યોના વિદ્યમાનપણામાં પણ નોટ ની જીવો બંધાતા નથી. જળ કર્મ ભલે હો એ તો માટી ધૂળ પર જીવ છે, પર વસ્તુ છે. એ કઈ આત્માને વિકાર કરાવતા, એ વિકાર કરાવતા નથી. એ ખરેખર બંધના નિમિત્ત પણ નથી, એ તો બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તું મિથ્યાત અને રાગદ્વેષ કર તો બહિરંગ કારણ કહેવાય. અંતરંગ કારણ તો તારો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ જ બંધમાં કારણ છે. સમજાય છે? કાંઈ હે કે નહીં પંડિતજી? દેખો કે દ્રવ પ્રત્યયો એટલે સર ઉદયો વિદ્યમાન હોવા છતાં પણ જીવો બંધાતા, જો જીવગત રાગાદી ભાવોના ભાવમાં પણ દ્રૈપદ્યુના ઉદય માત્રથી બંધ થાય. જી પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી અને રાગ આદિને પ્રથક જ્ઞાનમાં જાણે અને એવી સમ્યક દર્શને સમ્યક જ્ઞાન કરે એવા તો એવા જીવને દ્રૈપદ્યુના ઉદય માત્રથી બંધ થાય. જૂના કર્મનો ઉદય બંધનું કારણ થાય તો સર્વદા બંધ જ રહે, કોઈ બી મુક્તિ થવાનો પ્રસંગ બને નહીં. સમજાણું કઈ મોક્ષનો અવકાશ ન રહે, કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાન પણ હોય છે. કર્મોદય તો સદાય હોય છે, એટલે કર્મોદયને કારણે તને વિકાર થાય તો કોઈ દી છૂટવાનો પ્રસંગ બને નહીં. સમજે દેખો ગાથા એવી આવી છો બરાબર. અત્યારે તો એ જ લકડી બસ વિકાર થાય કર્મને લઈને વિકાર થાય. પણ બાપુ કર્મ અજીવ તત્વ છે, વિકાર આશ્રમ તત્વ છે, આત્મા જ્ઞાય તત્વ છે. આ તત્વમાં ભિન્ન ભિન્ન ની વ્યાખ્યા ચાલે છે, નવ પદાર્થની વ્યાખ્યા. તો કર્મ શરીર અજીવ તત્વમાં જાય છે, પુનપાપના ભાવ મિથ્યાદ ભાવ આશ્રવ તત્વમાં જાય છે, ભગવાન જ્ઞાય તત્વ આત્મા છે. એવું જેને જ્ઞાય તત્વનું ભાન નથી એને મિથ્યાદ ભાવ ને રાગવેશ ભાવ થાય, એ કર્મનો વિદ્યમાન ઉદય હો છતાં પુરુષાર્થ ઊંધો કરે તો થાય, અવળો કરે તો કર્મ ઉદય હોવા છતાં વિકાર થાય નહીં. આ તો કે શું કરીએ, અમારે કર્મનો ઉદય આચરણ દેખો. વિકાર કર્મ ના ઉદય વિના બન્યા હો તો લાવ દાખલો. વિકાર કર્મના વિના પણ અહીં કે છે કર્મનો ઉદય હોય ને વિકાર કરે કરવો પડે તો સદાય સંસારથી મુક્ત કોઈ થાય નહીં, તો સદાય કર્મનો ઉદય તો રહ્યા જ કરે છે. હારે ગડબડ ચાલી છે, બહુ ગડબડ. પણ કર્મને નામે એનામાં ઈશ્વર કરતા અને કર્મ કરતા એટલે રડ કરતા ઈશ્વર કરાય અમારે. હલો એમ હાલું પાંદડું ઈશ્વર વિના ન ફરે. જૈનમાં એમ કહે નામ ધરાવનારા જૈનો કે કર્મ પ્રમાણે વિકાર થાય, કર્મનું આત્મા ખીલો ના રમકડું છે, જેમ રમાડે તેમ રમીએ. મૂંડ છો તારો ઈશ્વર કરતા જડ થઈ ગયો. એમ થયું કે નહીં બોલે ઈશ્વર કરતા કે ચૈતનારો છે નહીં ખોટા. આ કે અમારા કરતા ભાઈ કર્મ હતા, કર્મ ને આપણે જૈન છે ને એને કર્મ રખડાવે. ચાર ગતિમાં નિગોદમાં એકન્દ્રીમાં બેન્દ્રીમાં કર્મ રખડાવે. ભગવાન કહે છે કે મૂંઢ આવું ક્યાંથી ત્યાં કહ્યું, આવું કાઢ્યું ક્યાંથી, અમે તો એમ કહ્યું નથી કોઈ બી. પંડિતજી શું કીધું, કારણ કે રાગાદી ભાવનો ભાવ હોતા આત્મા જ પોતાના સ્વભાવની દ્રષ્ટિ અને વિકારી દ્રષ્ટિ છોડીને સંભાવની દ્રષ્ટિ જ્ઞાન છો આનંદ છો એવી દ્રષ્ટિ કરે તો એને દ્રવ મિથ્યાત હોવા છતાં, જળ કર્મમાં દ્રવ મિથ્યાતનો ઉદય હોવા છતાં, દર્શન મોહનો ઉદય હોવા છતાં અહીં વિકાર થતો. પંડિતજી અહીં નક્કી કરી જાઉં થોડું, એ પંડિતજી બે બાદમાં કુદરેલા બધામાં ફળે જ્યાં હોય ત્યાં. ખરી વાત કે નહીં, નક્કી કરવું જોઈએ. વિતરાગ માર્ગ છે આપો, આ તો જૈન પરમેશ્વરે કહેલો માર્ગ, આ કઈ કોઈ કલ્પિત દુનિયા હારે મળે એવો નથી. હા, આ તો ત્રણ કાળ ત્રણ લોકમાં સર્વજ્ઞે જોયેલું સ્વરૂપ તે રીતે કહેલું તે રીતે છે. ત્રણ કાળમાં બીજી રીતે હોઈ શકે નહીં, અને અન્ય મતની કે બીજા હારે આનો ક્યાંય મેળ ખાય એવું છે નહીં. મિલાન સમન્વય કરતે ને, સમન્વય દૂસરે સાથે સમન્વય હોય એસા વિતરાગ માર્ગ નહીં. જો ક્યાં થા જૈન મેં રહી છતે એસા માનતે હૈ એમ માને છે કે કર્મનો ઉદય આવે ચારિત્ર મોહનો ઉદય એટલે રાગદ્વેષ બાપા કરવા પડે. વ્યવહાર રામ ને લક્ષ્મણ, રામચંદ્રજી લક્ષ્મણને છ છ મહિના સુધી રાખ્યા, એ ચારિત્ર મોહનો ઉદય હતો એટલે રાગ થયો. ભગવાન ના પાડે છે કે એમ ખોટી વાત તારી તદ્દન ભ્રમણા તને થઈ છે. એ દ્રવ મિથ્યા હોવા છતાં ભાવ મિથ્યાત ન કરે તો બંધન છે. ભાવ મિથ્યાત કરવો ન કરવો એ દ્રવ મિથ્યાત ને કારણે નથી, તારા ઉલટા પુરુષાર્થ ને કારણે છે. દ્રવ મિથ્યા દ્રવ્ય સંયમ, દેખો દ્રવ્ય સંયમ, દ્રવ્ય સંયમ એટલે જળ નો ઉદય, અવ્રત નો, અનંતાનુમંદી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની જે છે કર્મસર એનો ઉદય. એ ઉદય તે તને રાગદ્વેષ કરાવે છે તેમ નથી. અસંયમ દ્રવ કસાય અને દ્રવ પ્રત્યા સદભાવમાં પણ જીવો બંધાતા નથી. જળનો ઉદય હોવા છતાં જીવ રાગદ્વેષ પોતે ન કરે, મિથ્યા ભાવ ન કરે તો કર્મથી બંધાતા નથી. જળનો ઉદય જ વિકાર કરાવે અને વિકાર કરવો પડે તો કોઈ દી એને સમ્યક દર્શન થવાનો પણ પ્રસંગ બનતો નથી. શાંતિ ને વિતરાગ દ્રષ્ટિ થવાનો પણ પ્રસંગ બને. માટે તારી વાત તદ્દન જૂઠી છે કે જળ કર્મ હોય તે વિકાર થાય. અહીં ના પણ જળ કર્મના વિદ્યમાનપણાના હયાતીમાં પણ જીવ જો પોતાના પુરુષાર્થી આત્માની જ્ઞાતા દ્રષ્ટાને આનંદનું ભાન કરે તો એને જળ કર્મને કારણે વિકાર કરવો પડે એમ છે નહીં. રાજભાઈ આ નક્કી કરવું પડશે. આ બધું બહુ ગોટાળે છે ત્યારે એમાં મૂઠ મૂઠ માણસો તમારા જેવાને તો બધું નક્કી કરવું પડે. આ તમારે લઈને છોકરાઓ એમ સમજે લો વિદ્યાર્થીઓ ખરું કે નહીં? ત્યાં કારંજામાં વ્યવસ્થાપક આવે ત્યાં કારંજામાં ને હા કારણ મહાર બ્રહ્મચારી ત્યાં કરતા સમજાય છે. કઈ આ ગાથા એવી લીધી છે કે ભાઈ દ્રવ કર્મ બંધનનું હેતુ નથી. દ્રવ કર્મના નિમિત્તમાં તું જો વિકાર કરતો નિમિત્ત થાય, ન કરતો એ દ્રવ કર્મ છૂટી જાય. દ્રવ કર્મ ઉદય આવ્યો એટલે મારે રાગદ્વેષ કર, ચારિત્રમાંનો ઉદય જ રાગદ્વેષ થાય ભગવાન ના પાડે. અસંયમનો વિદ્યમાન ઉદય હોવા છતાં જીવ રાગદ્વેષ સંયમ ન કરે તો બંધન થાય નહીં. હે ચોખા જો ટીકાના શબ્દ હે પાઠનાઓ આખો ગોટો કર્મનો અત્યારે એટલો બધો છે ને બસ સ્વરૂપણા કરે તેવી. આપણે તો ભાઈ કર્મને લઈને છે, ગતિમાં કોણ લઈ જાય? કર્મ આત્માને ભાવ છે જવાનો, પણ એ પોતાની પર્યાયની યોગ્યતાથી ગતિમાં જાય. કર્મને લઈને નહીં તો જળ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય તને કઈ કરી દે તારા કાર્યમાં સમજાણું કઈ? એનો ઉદય હોવા છતાં તું જો અજ્ઞાનને રાગદ્વેષ ન કર તો તારા અધિકારની વાત છે. હે સમજમાં આવ્યા? કારણ કે રાગદ્વેષના અભાવમાં ધર્મી જીવને એ કર્મનો અસંયમનો ઉદય હોવા છતાં જીવ પોતે જ પોતામાં રાગદ્વેષના ભાવને ન કરે તો તે અસંયમનો ઉદય સદભાવમાં પણ જીવો બંધાતા નથી. અસંયમના ઉદયમાં પણ જીવ રાગદ્વેષ પોતે ન કરે તો અસંયમથી નવું બંધન થતું ઉદય આવે એની મેં ઉદય આવે જળમાં આવે છે. એ આત્મા પોતાના સ્વરૂપને ભૂલી અને પુનપાપને પરના માને, પરને પોતાનું માને, મિથ્યાતને લઈને નવું બંધન પડે છે. જૂના કર્મ ઉદય આવ્યા માટે મિથ્યાત ભાવ કરવો પડે છે એમ નથી, એમ અહીં સિદ્ધ કરવું છે. ચારિત્રમોનો ઉદય આવ્યો એટલે રાજદેશ ના, ચારિત્રમોનો દ્રવ્યનો ઉદય હોવા છતાં વિદ્યમાન હોવા છતાં તું રાગદ્વેષ ન કરતો બંધન થાય નહીં. માટે ઉદય તને રાગદ્વેષ કરાવે છે એમ ત્રણ કાળ ત્રણ લોકમાં વસ્તુમાં નથી. સમજમાં આવ્યા? જુઓને શું કે છે, દ્રવ્ય મિથ્યાત, દ્રવ્ય સંયમ એટલે કર્મ ઉદય, દ્રવ્ય કષાય ચારિત્રમોનો ઉદય અને દ્રવ્યયોગ નામ કર્મનો ઉદય. એ સદભાવમાં પણ એનો ઉદયની હયાતી હોવા છતાં પણ જીવ જો વિકાર આદિ નો ભાવ ન કરે તો બંધાતા નથી. સુખી વાત છે કે નહીં, કે કઈ ગડબડ હે થોડી, બસ લિખાય. પંડિતજી આ ગાથામાં બંધ અધિકાર હે, ભાવ બંધ દ્રવ્ય બંધ નો નિમિત્ત હોતા હે. બસ દ્રવ્ય બંધ તો જળ, એને ભાવબંધ જો કરે તો નિમિત્ત હોતા હે, ન કરે દ્રવ્યબંધ કરી જાય. દ્રવ્યબંધ આયા ઉદય મેં માટી જીવ કો વિકાર કરના પડે, વિકાર જૂઠ બાત હે. મિથ્યા દ્રષ્ટિની પુષ્ટિ કરનાર ના ઉભાવે, જળ કર્મ આવે તો અમારે વાત કરના પડે. વિષય વાસ સ્ત્રી પુરુષ વેદ કા ઉદય આવે ને તો વાસના ઉદી હોતી હે, મૂંડ હે કોને કઈ કને. वो तो कहते हैं वासना उदय जड़ का उदय आया, वेद का तो जड़ में आया. तेरे वासना करनी न करनी तेरी स्वतंत्र का चीज है. वेद नो उदय आए वो इसलिए तेरे वासना करनी पड़े, भगवान ना पारते हैं. बात तो सच हो यानी जाननी पड़ेगी कि नहीं. करे क्या करे भैया, हमारे ऐसा वेद का उदय आता है ना तो भोग की वासना होती है. ભગવાન કહેતે કે મૂંઢ હે કોને કહા તેરે, ક્યાંથી શીખો એસા, કહાં સે સીખા એસા. કર્મ તો હમ જાણતે હૈ, કર્મ તો તે જાણા નહીં. કર્મ કી સ્થિતિ ને વર્ણન ને અનુભવ કેસા હૈ તો હમે કહા હૈ ભગવાન કે. તો હમ કહેતે કર્મ કા ઉદયકાળ મેં ભી તુમ વિકાર ન કરો તો બંધ નહીં હોતા. કર્મ કા ઉદયકાળ મેં વિકાર કરના હી પડે તેરે, એસા હમ કહેતે નહીં. સમજ મેં આયા? ઓહો, ભારે ગોતો જઈ માતા. અને પાછી પરૂપણા કરે લોકોને, ભાન ન મળે બિચારાને સાંભળનારને. યા ચારિત્રમોના ઉદયથી મોટા રામચંદ્ર જેવા છ મહિના સુધી લખમણને કાંઠે રાખવા પડ્યા. ભાઈ ચારિત્રમોનો ઉદય છે અને એ ચારિત્રમો બંધ પડ્યો છે, શાંત થઈ ગયા, ભગવાન ના પાડે છે. ચારિત્રમો નો ઉદય અસંયમ નો ઉદય હોવા છતાં જે રાજદ્વેષ કરે તો તેને નિમિત્ત બંધ માં કહેવાય, રાજદ્વેષ ન કરે તો ઉદય ખરી જાય એની કારણે. રજવાઈ વાત કહી છે. સમજમાં આયા? શું કહ્યું? જો રાગાદી ભાવોના અભાવ હોતા આત્મામાં રાગ ને દ્વેષ ને, રાગ શબ્દ મિથ્યા તેમાં લેવો, મિથ્યાત ભાવ ને રાગ દ્વેષ નો જીવ અભાવ કરતા દ્રવ્ય મિથ્યાત ઉદય હો, સદભાવ હો, દ્રવ્ય સંયમ નો શબ્દ ચારિત્રમો નો ઉદય હો, જળ કષાય નો ઉદય હો અને દ્રવ્યોગ નામ કર્મ નો ઉદય હો, એવા સદભાવમાં પણ જીવો બંધાતા નથી. કારણ કે સંસારીઓને સદાય કર્મોદય નું વિદ્યમાન પણ હોય છે. પછી કર્મ નો ઉદય કે વિકાર કરાવે તો કોઈ દી મુક્ત થવાનો પ્રસંગ આવે નહીં. માટી એ વાત સાચી નથી. લોજિક થી તો વાત આચાર કરે છે, ન્યાય થી. આચાર મહારાજ કરુણા બુદ્ધિ થી વિકલ્પ આવ્યો છે. શાસ્ત્ર શાસ્ત્ર થી રચાઈ ગયા જડ થી, એ તો જડ ની પર્યાય છે. એ કઈ આચાર્ય કરી નથી તો પરમાણુ ની આ પર્યાય છે. પરમાણુ ની પર્યાય આ શાસ્ત્ર રચાઈ ગયા છે. આત્મા એ રચા નથી, આત્મા એનો રચનાર છે જ નહીં. ત્રણ કાળના જળ ની પર્યાય નો રચનાર હોઈ શકે નહીં. એ છેલ્લી શ્લોક માં આવે છેલ્લા, અમે આ નથી શાસ્ત્ર રચ્યું, શાસ્ત્ર શબ્દો થી શાસ્ત્ર રચાવ છેલ્લા શબ્દ માં આવે. અમે આયા કે જળ ની પર્યાય આત્મા કરે, ભાષા ની પર્યાય આત્મા કરે. શું આત્મામાં રચકો પડ્યા છે એની ખાઈમાં? કોણ ભેગા થઈને કરે? કોઈ દી ત્રણ કાળમાં પોતપોતાના સ્વચતુષમાં દરેક દ્રવ બિરાજમાન છે. દ્રવ ક્ષેત્ર કા ભાવમાં કોઈ બીજાના દ્રવ ક્ષેત્ર કા ભાવમાં બીજું દ્રવ હે મિશ્રણ આવ્યું છે ને, મને આવ્યું છે લખાણ. ખોટે ખોટા મારા પંડિત ના નામ ધરાવીને મિશ્રણ થાય બેના કોને? મિશ્ર ભગવાન આત્મા પોતાના દ્રવ ક્ષેત્ર કા ભાવમાં પોતાના સમજે અપના દ્રવ ક્ષેત્ર કા ભાવ દ્રવ નામ ગુણ પર્યાય ના પિંડ ક્ષેત્ર નામ ચોડાય ભાવનામ શક્તિ ત્રિકાળ અને કાળ નામ વર્તમાન પર્યાય. અપના દ્રવ ક્ષેત્રકાળ ભાવ ને હે, પરકા દ્રવ ક્ષેત્રકાળ ભાવ છે તો નાસ્તી હૈ. ઓર પર પરમાણુ આદિ અપના દ્રવ ક્ષેત્રકાળ ભાવ મેં, અપના દ્રવ ક્ષેત્રકાળ ભાવ છે ઉસમેં નાસ્તી હૈ. હાજી પછી આ કર્મના દ્રવ ક્ષેત્રકાળ ભાવ કર્મમાં છે, આત્મામાં છે જ નહીં. આત્મામાં કર્મ છે જ નહીં. આત્મામાં કર્મ નથી, આત્મામાં કર્મ છે. આત્મા તો પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે અને પરમાણુ પરમાણુ છે. એક એક પરમાણુ પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે અને આત્મામાં એ નથી. સમજાય છે? કઈ આ આંગળીનું દ્રવ ક્ષેત્રકાળ ભાવ આમાં છે, આ આંગળીનું દ્રવ ક્ષેત્ર આમાં છે, આનો આમાં આ ભાવ નાનો. એમ પરમાણુના દ્રવ ક્ષેત્રકાળ, પરમાણુ દ્રવ એટલે ગુણ પર્યાયનો પિંડ, એનું ક્ષેત્ર એટલે ચોડાય, ભાવ એટલે શક્તિ ગુણ પર્યાય ચરસ્તા. એ પરમાણુ પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં છે, આત્માના દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં નથી. નવા સંશોધન સચ હોય થાય ખોટા થાય, સચ શોધન છે. સમજાણું? કઈ આત્મામાં કર્મ નથી. આત્મામાં કર્મ હોય, સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય હોય, પરદ્રવ્યમાં સ્વદ્રવ્ય હોય અને સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય હોય, પોતાના દ્રવ્યમાં હોવું છે. નિમિત્ત નિમિત્ત સંબંધ ક્યારે કહેવાય? કે એના ઉદય કાળ ને વખતે જળમાં ઉદય આવ્યો અને તું વિકાર તારા પુરુષાર્થી ઊંધાથી કર, એને નિમિત્ત કહેવાય. ન કર તો નિમિત્ત થઈ જાય છે. તારે અધિકાર ની વાત છે, નહીં કે ચારિત્રમો નો ઉદય આવે એટલે અમારે વાસના કરવી પડે. અનંત અનુમંદી આદિ ક્રોધ નો ઉદય આવે તો અમારે ક્રોધ આવે, ભગવાન ના પાડે. એના ઉદયના સદભાવમાં પણ તું જો વિકાર ન કર તો એ સદભાવ એનો તળી જાય છે, બંધનું કામ થતો નથી. સમજાણું? કઈ તેથી અહીં ઉદિત કાલ આવ્યો હતો. તેથી રાગાદી ભાવોને એટલે મિથ્યાત અને રાગદ્વેષ ભાવ જીવ કરે એને અંતરંગ બંધ હેતુ પણ હોવાને લીધે. અંતરંગ કેમ? કે બાહ્ય ઉદય જે આવ્યો દ્રવ્ય મિથ્યાતનો, દ્રવ્ય ચારિત્ર મોહનો, એ બાહ્ય નિમિત્ત કહેવામાં આવ્યું જૂના નવા કર્મને. પણ એને આ રાગદ્વેષ મિથ્યાત કરે તો એ અંતરંગ કારણાને કહેવામાં આવ્યું, જૂના કર્મ ને બાય કારણ કહેવામાં આવ્યું. નવા બંધ થાય ને બંધ હેતુપણાના હોવાને લીધે નિશ્ચયથી બંધ હેતુપણું, નિશ્ચય શબ્દ, નિશ્ચયથી બંધ હેતુ શબ્દ નવા બંધ ને. આ તો બાહ્ય નિમિત્ત છે જીવના રાગદ્વેષ મોહ પરિણામ, પણ છતાંય નિશ્ચયથી બંધ હેતુ કેમ કહ્યા? એને નીચે કહું, ખુલાસો કહ્યો છે. નીચે જુઓ નોટ કે ઉદયગત દ્રવ ઇચ્છાતાદી પ્રત્યયોની માફક રાગાદી ભાવ નવા કર્મમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી. એટલે શું કહ્યું? ઉદયગત જે જળ કર્મનો, ઉદય દર્શનમોનો, ચારિત્રમોનો, એ પ્રત્યયોની માફક એ નવા ને બાય નિમિત્ત છે જૂનું. એની માફક રાગાદી ભાવ નવા કર્મમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી, પણ તેઓ તો નવા કર્મમાં અંતરંગ નિમિત્ત છે. એટલે ખાસ એ કારણ છે એમ કહેવું છે. અંતરંગ નહીં તો એ બાય છે. નવા બંધમાં મિથ્યા ભાવ રાગદ્વેષ જીવનો એ બાય છે. પણ ઓલા જૂના કર્મનું બાય નિમિત્ત પણ હું કેમ કહ્યું? કે એની કંઈ વિશેષતા નથી. એ જળ કર્મનો ઉદય હોવા છતાં જીવ વિકાર ન કરે તો નવા બંધને આ બાય નિમિત્તે નથી, કેમ કે અંતરંગ કારણ થયું નથી. માટે જૂના કર્મ દ્રવ્ય ઇચ્છાત, દ્રવ્ય ચારિત્રમોનો ઉદય હોવા છતાં જો ઉદય હોય અને જીવ જો રાગદ્વેષ મિથ્યાત ભાવ કરે તો ઓલા નવા કર્મને બાય નિમિત્ત કહેવાય. કારણ કે મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત અને રાગદ્વેષ નિમિત્ત કારણ છે. એ વિના જૂના કર્મને બાય નિમિત્તનું પણ કહેવામાં આવતું, પણ બાય નિમિત્તને સાધારણ વાત કરી નવા કર્મને ખરેખર બંધનમાં જીવ જો મિથ્યાત ને રાગ વિભાવ કરે તો તે ખરું કારણ બંધન માં કહેવામાં આવે છે. સમજાય છે? મનમાં બાહ્ય નિમિત્ત છે, પણ તેઓ તો નવાત્ર મનમાં અંતરંગ નિમિત્ત છે. કોણ? ઓલા મિથ્યાત નવાદિષના ભાવ. તેથી તેમને નિશ્ચયથી બંધ હેતુ કયો, નહીં તો નિશ્ચયથી બંધ હેતુ નથી. નિશ્ચયથી બંધ હેતુ તો જીવ પોતાના પરિણામને કરે તે નિશ્ચયથી બંધ હેતુ. નવા બંધને તો બાહ્ય હેતુ છે. નવા આઠ કર્મને મોહ રાગદ્વેષના પરિણામ બાહ્ય હેતુ છે, પણ એનો બાહ્ય હેતુ જૂના કર્મને બાહ્ય હેતુ ગણીને, કેમ કે એ વિદ્યમાન હોવા છતાં જીવ જો મોહ ને રાગદ્વેષ ન કરે તો બંધનું કારણ નથી. માટે મોહ ને રાગદ્વેષ ને ખરું અંતરંગ કારણ બંધમાં કહેવામાં આવ્યું. આ તો શબ્દ શબ્દમાં ન્યાય થી એમાં આવું જોઈએ. તોડાવીને એક પણ ફેર પડે તો આખો તત્વ નો બધો ફેર પડી જાય. આથી તત્વ રહેતા નથી. અજીવ ને લઈને આશ્રવ થાય તો આશ્રવ ને અજીવ બે એક થતા આ તત્વ ભિન્ન રહેતા નથી. ધર્મ નો ઉદય સર છે એને લઈને આશ્રવ થાય તો આ તત્વ રહેતા નથી. આ તત્વ ને જુદા પાડીને નવ પદાર્થ ની વ્યાખ્યા કરવી છે. ઉનને પાપ આશ્રવ સમર્પણ મોક્ષ. જીવને અજીબે દ્રવ છે, હાથેની પર્યાય છે. જીવને અજીબે દ્રવ છે, હાથેની પર્યાય છે. પુણ્ય પાપ આશ્રવન સંબંધિત રમુખ. હાથ પર્યાય જીવમાં, હાથ પર્યાય ધર્મ, એમ પાછું બેમાં. એમાં અહીંયા ભાવબંધ ને દ્રવબંધ. ભાવબંધ જીવની પર્યાય છે, દ્રવબંધ જળની પર્યાય છે. સમજાય છે? કઈ દ્રવ બંધ એટલે પર્યાય છે, કર્મ ની પર્યાય છે. કઈ દ્રવ નથી, કર્મ નો ઉદય પર્યાય છે. દ્રવ ગુણ તો કાયમ છે, એની ઉદય આવો, કર્મ નો પાક આવો, તો પર્યાય છે. એ જળની પર્યાય ને દ્રવ હેતુ કયો છે? જીવના મિથ્યાત ને રાગદ્વેષ ને ભાવબંધ નો હેતુ કયો? નવા બંધ માં ભાવબંધ એ છે. એ જીવની વિકારી પર્યાય છે, ઓલી અજીવની વિકારી પર્યાય છે. એને દ્રવ હેતુ કયા અને ભાવ હેતુ કયો? ઘણું ભારે ભાઈ, હજી તો હાથ તત્વની આ માંડી છે. નવ પદાર્થ કોને કહેવા માટે છે ને? નવ પદાર્થ પૂર્વક મોક્ષ માર્ગ પ્રપંચ વર્ણન ઉપર, નવ પદાર્થના પૃથકપણા પૂર્વક મોક્ષ માર્ગના પ્રપંચ એટલે વિસ્તારનું વર્ણન. સમજાણું કાંઈ હે પંડિતજી? ઉપર નવ પદાર્થ નું હજી વર્ણન છે, પછી ચોપન થી મોક્ષ માર્ગ નો અધિકાર આપણે ચાલી ગયો છો, વંચાઈ ગયો છે. આ ત્રેપન સુધી નથી વંચાણું, એટલે ત્રેપન ચાલશે. આ તો નવ પદાર્થ શું છે? ભિન્ન એક પદાર્થ બીજાને લઈને હોય તો નવ પદાર્થ સાબિત થતા નથી. માટી આ સિદ્ધાંત કીધો છે કે કર્મ નો ઉદય અજીવ તત્વ છે, એ અજીવની પર્યાય છે, અને આશ્રવી જીવની વિકારી પર્યાય છે. એટલે જો જીવના ઉદયને કર્મના ઉદયને કારણે આશ્રવ થાય તો અજીવને આશ્રવ બે એક તત્વ નવ રહેતા નથી. અને કર્મના ઉદયને કારણે અમને પુણ્ય ભાવ થાય, ભાઈ કર્મ મંદ પડે તો અમને પુણ્ય ભાવ થાય, તો કર્મ અજીવ અને પુણ્ય પરિણામ જીવના વિકારી પર્યાય બે એક થઈ જાય એમ નથી. રાગની મંદતા તું કર તો પુણ્ય થાય, રાગની તીવ્રતા તું કર તો પાપ થાય. રાગ વિનાનું મારું ચૈતન ભિન્ન છે એમ સમ્યક દર્શન કરતો સંવર નિદ્રા. સમજાણું કાંઈ? જૈન દર્શન ની મૂળ રીત શું છે નવની, એની ખબર ન મળે ને એને ધર્મ કરવો હવે. હાલો ભાઈ, અમારે ધર્મ કરો પણ બાપા. ભાઈ નવ શું છે? નવમાં દ્રવ કેટલા, નવમાં પર્યાય કેટલી, એ પર્યાયમાં જીવની પર્યાય કેટલી, જળની પર્યાય કેટલી, એમ ભેદ જાણ્યા વિના એકબીજામાં ખીચડો કરે તો એને નવ પદાર્થની શ્રદ્ધાના ઠેકાણા નથી. સમજાય છે કાંઈ? આ આ રીતે બંધ પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થઈ ગયું. 149 સુધીમાં એક બંધ પદાર્થની વ્યાખ્યા કરી. એ બંધ પદાર્થના બે પ્રકાર વર્ણવ્યા, દ્રવ્યબંધ ભાવબંધ. એટલે દ્રવ્યબંધ જળના પરમાણુ નવા પડે ઈ અને જૂના બંધ પડે પડેલા છે એનો ઉદય આવવા છતાં જીવ ભાવબંધના વિકારી પરિણામ ન થાય તેને બંધ થાય નહીં. સમજાણું કાંઈ? હવે મોક્ષ પદાર્થનું વ્યાખ્યાન છે. મોક્ષ એ પર્યાય છે, કોઈ ગુણ દ્રવ્ય નથી. સમજાય છે કાંઈ? જેમ પુણ્ય પણ વિકારી પર્યાય છે, પાપ વિકારી પર્યાય છે, આશ્રવ વિકારી પર્યાય છે, ભાવબંધ વિકારી પર્યાય છે, સંવર નિદ્રા એ અવિકારી પર્યાય છે, અપૂર્ણ મોક્ષ એ પૂર્ણ અવિકારી પર્યાય છે. મોક્ષ ગુણ નથી, દ્રવ્ય નથી. દ્રવ્ય ત્રિકાળી છે, ગુણ ત્રિકાળી છે. મોક્ષ નવી પર્યાય થાય છે, એ અવસ્થા છે, સાદી અનંત. પણ એ પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, કેવળ જ્ઞાન ગુણ નથી. ગુણ તો ત્રિકાળી આ એને ન જાણે તા ગુટા ઉઠ્યા છે અત્યારના અનાદિના. આ કર્મ ને લઈને વિકાર થાય, હું વિકાર કરું તો કર્મ હું બાંધું, બે જૂઠ વાત. કર્મ ને લઈને વિકાર થાય તો અજીવ ને લઈને આશ્રવ થાય, એટલે બે તત્વ ની એકતા બુદ્ધિ મિથ્યા. અને મેં આશ્રવ કર્યો માટે મેં કર્મ બાંધ્યા. કર્મ ની પર્યાય તું બાંધ, એ તો જળ ની પર્યાય છે. જળ ની પર્યાય તારા અધિકાર ની વાત છે, તું બાંધ. દરેક શબ્દમાં ન્યાય છે, સમજવા જેવી વાત છે. બહુ ગોટા છે, આ તો એક એક ગાથા એવી તો આખી 173 ગાથા છે 85 ગાઈ. સમજાણો? 85 ગાય, એમાં 20 રૂપનો પદાર્થ. 85 ગાયમાં જ વિસ્તારનો પદાર્થ છે કે નહીં? અજીવની પર્યાય હાથ, અજીવ દ્રવ્ય. જીવની પર્યાય હાથ, જીવ દ્રવ્ય. એની વ્યાખ્યા કઈ રીતે પર્યાય કેમ છે, ભિન્ન ભિન્ન એનું આ સ્વરૂપ છે. એને એમ ન જાણતા એકબીજાને મિશ્રણ કરીને માને તો એને હાથ તત્વની ભિન્નતાની પણ શ્રદ્ધાના ઠેકાણા નથી. એને સમ્યક દર્શન હોઈ શકે નહીં. પંડિતજી બરાબર આવ્યા છે ને? ગાથા એવી આવી છો હરખી દૂરથી આવ્યા છે ને? દૂરથી પેલા ગણા આવ્યા છે માનજી. ભાઈ પેલા કોઈ દિન પેલા પેલા અહીંયા તમે પેલા હા તો જન્મ થાય સમજ મેં આયા ત્યાં શું કહ્યું? તેથી રાગાદી ભાવ, રાગ શબ્દ મિથ્યાત અને રાગ દેશ બધું રાગ કહેવાય છે. કર્મ બંધન થાય છે કર્મની પર્યાયને કારણે. આત્મા એને ન કરે કારણ કે જળની પર્યાય છે. પણ એમાં નિમિત્ત થાય છે જોગ ને કસાય. તો જોગ છે તે કંપન પ્રદેશનું છે, એની કઈ મહત્તા નથી. કારણ એ તો ફક્ત કર્મના આબુ પ્રકૃતિનું ને પ્રદેશનું, એમાં જોગનું નિમિત્ત એટલી મૂળ ચીજ ગણવામાં આવી નથી. પણ કર્મમાં સ્થિતિને અનુભાગ પડે એ કસાયનું નિમિત્ત છે. એ કસાયમાં મિથ્યાત ને રાગ દ્વેષ બધું મળીને કસાય કહેવામાં આવે છે. મિથ્યાત પણ કસાય છે, અવ્રત પણ કસાય છે, પ્રમાદ પણ કસાય છે, કસાય પણ કસાય છે. એટલે પાંચ બંધના કારણ છે મિથ્યાત, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. યોગ એક નામ કર્મમાં જાય છે, બાકી ચાર કસાયમાં જાય છે. મિથ્યાત, અવ્રત, પ્રમાદ ને કસાય. એટલે કસાયમાં મિથ્યાત ને રાગ દ્વેષ બધા આવી ગયા. સમજાય છે? હે મિથ્યાત રાગાદી નહીં, મિથ્યાત રાગદી તો આવે જ તે કસાયમાં મિથ્યાત આવી ગયું. એ જળની વાત અહીં નથી, અહીં તો ભાવની વાત. એ જળમાં જળ આવી ગયું, વળી જુદું જુદું એ વાત. અહીં તો કસાય બંધનું કારણ કહ્યું ને. આ તો જીવના ભાવની વાત ચાલે છે. કસાય બંધનું કારણ કયો કસાય? હજી રાણા કસાઈની વાત ત્યાં ઓલા જળનો કસાય યાદ આવી જાય. લોકોની એ પ્રકૃતિ જ પડી અંદર. ઓલો કસાય તો જળ છે, એની વાત એના બંધનમાં જીવનું નિમિત્ત કેવું કે જીવ કસાય કરે તો કર્મના ગળમાં સ્થિતિ અનુભાગમાં નિમિત્ત કહેવાય. એ કસાય એટલે શું? મિથ્યાત ને રાગદ્વેષ ભાવને કસાય કહે છે. કસાય નો અર્થ જ મિથ્યાત રાગદ્વેષ ભાવ. એકલો રાગદ્વેષ કસાય એમ નહીં, મિથ્યાત ને રાગદ્વેષ મળીને કસાય કહેવામાં જે ભીતિ અનુભાગમાં નિમિત્ત પડે છે એ મિથ્યાત ને રાગદ્વેષ કસાય છે તે નિમિત્ત છે. અને પ્રદેશ ને પ્રકૃતિમાં નિમિત્ત જો કંપન છે એટલે કંપન નું તો સાધારણ ભાઈ કારણ કરીને એમ કરીને એની કઈ મહત્તા નથી. મહત્તા તો અજ્ઞાની ના મિથ્યાત ને રાગદ્વેષ રૂપી કસાય એ સ્થિતિને અનુભાગમાં નિમિત્ત. સ્થિતિ અનુભાગ તો કર્મમાં કર્મને કારણે પડે, આત્માને કારણે નહીં. કારણ કે અનોપર્ય ભિન્ન અનોપર્ય ભિન્ન. અને કસાય મિથ્યાત જેવો માટે ત્યાં સ્થિતિને અનુભાગ પડવો પડે છે એમ નહીં, તો જળની પર્યાય સ્વતંત્ર છે. એ જળમાં અનુભાગ ને સ્થિતિનો પર્યાય ત્યાં હોય ત્યારે એને કસાયનો નિમિત્ત છે. ક્યાં કસાયનું? જીવના ક્યાં ભાવનું? મિથ્યાત ને રાગદ્વેષ રૂપી કસાયનું. સમજાણું કા? એ પરિણામ વિકારી પરિણામ જે મિથ્યાત ને રાગદ્વેષ એને અહીંયા કસાય અનુભાગ ને સ્થિતિમાં નિમિત્ત કહેવામાં આવે છે. બોલો, મિથ્યા તો જેને ભાવ જ ઉડી ગયો એ કસાય રહી ગયો, પણ એ મિથ્યા પોતે કસાય છે. કસ નામ સંસાર, આય નામ વધારવાનું કારણ એ પોતે મિથ્યા સંસાર છે, એ જ કસાય છે. સમજાણું કાય? મોક્ષ માર્ગમાં આવે છે, મોક્ષમાં પ્રકાશ, મોક્ષમાં પ્રકાશ. વિદ્યાર્થી મૂળ કસાય છે ને સમાસ ના ના હે ને ઓ તો હે તો મિથ્યાત મિથ્યાત ને રાગદ્વેષ કસાય છે. તો સ્થિતિ રસમાં એ નિમિત્ત એટલે કસાય કહેતા ક્રોધમાન માયા લોક એટલા એમ નહીં, મિથ્યાત ને રાગદ્વેષ તે કસાય છે. રાગદ્વેષ વિકારી ભાવ જેટલો સબ મિથ્યા દ્રષ્ટિ રાગદ્વેષ પ્રમાદ કસાય એ બધો કસાયમાં જાય. અરૂપી જીવનો વિકારી ભાવ બંધ ભાવ. અરૂપી જળમાં સ્થિતિ રસ પડે તે રૂપી માટીની પર્યાય એને કારણે આને કારણે નહીં, બે ભિન્ન છે. હવને કારણે હવમાં, કોઈને કારણે કોઈમાં નહીં. નહીં કોઈ દ્રવ કોઈને આધીન છે નહી, સ્વતંત્ર બધા પદાર્થ છે. હું સમજાણું આમાં. હવે મોક્ષ પદાર્થ છેલ્લો પદાર્થ થઈ ગયો. આઠ તત્વની વાત થઈ ગઈ, આઠ પદાર્થની. હવે મોક્ષ ની છેલ્લી વ્યાખ્યા. હેદુ અભાવે નિયમા જાય નાની સાસવ નિરોધો, આસવ ભાવેણ વિના જાય દી કમસવ નિરોધો, કમસય ભાવેણ અસવનુ સવલોક દર્શી પાવઈ ઇન્દિરયમ વાબામ સુમણંતમ. એનું વરી ગીત નીચે. હેતુ અભાવે નિયમ થી આશ્રવ નિરોધ જ્ઞાનીને, આશ્રવ સ્વભાવ અભાવમાં કર્મોતણુ રોધન બને, કર્મો અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે, ને અક્ષરિત અનંત અવ્યાબાદ સુખ ને તે લહે. બંધતત્વ આશ્રવ તત્વની વ્યાખ્યા કરી દીધી, હવે મોક્ષ તત્વ અને મોક્ષ કેમ થાય એનું પણ અહીંયા સ્વરૂપ સાથે કહી દીધું. ટીકા ટીકા આ ટીકા એનો છે. બોલી કોઈ આ દ્રવ કર્મ મોક્ષના હેતુભૂત શું કે છે? બે હારી હારી લેશે ને. બોલો, જળ કર્મ જે છૂટી જાય એના દ્રવ કર્મ મોક્ષ કહેવાય. શું કહ્યું? આઠ કર્મ જે છૂટી જાય એ દ્રવ કર્મ મોક્ષ કહેવાય. એની પર્યાય નો છૂટવાનો કાળ એને છૂટી ગયો, એનામ દ્રવ્ય મોક્ષ કહેવાય. જળ દ્રવ કર્મ આઠ નું કે ચાર નું જેનું ત્યાં છૂટ્યું એ દ્રવ કર્મ મોક્ષ કહેવાય. નિમિત્ત જળ, એનું નિમિત્ત પરમ સંવર રૂપે ભાવ મોક્ષ ના સ્વરૂપ નું કથન. એ છૂટે છે દ્રવ્ય મોક્ષ ત્યારે જીવ પોતે આત્માના શુદ્ધ આનંદ ની દ્રષ્ટિનો અનુભવ ને શુદ્ધ ચૈતન્ય રમણતા એવો જે પરમ સંવર રૂપ નિર્મળ પર્યાય એ પરિણમો, એ પરમ સંવર રૂપે ભાવ મોક્ષ એ આત્માની પર્યાય. પરમ સંવર રૂપે મોક્ષ ની પર્યાય આત્માની પર્યાય. જળ નો પર્યાય આઠ કર્મ નું છૂટવું એ જળ નો પર્યાય, એ દ્રવ મોક્ષ કહેવાય. આ ભાવ મોક્ષ કહેવાય. ભાવ મોક્ષ દ્રવ મોક્ષ ને નિમિત્ત કહેવાય. દ્રવ મોક્ષ પણ ભાવ મોક્ષ ને નિમિત્ત. પૃથક પૃથક કોઈને કારણે કોઈ છે નહી. હરી નહી આ એમ શબ્દ વાપર્યો છે ને આચાર્ય, એ તપ છે ને છેલ્લો. ભાવ મોક્ષ સ્વરૂપ આખ્યાનમ એ તત્ત એમ સંસ્કૃતમાં છે છેલ્લો શબ્દ, પહેલી લીટી છે સંસ્કૃત. આ છેલ્લો છેલ્લો સંસ્કૃત. આ કાથામાં શું કહેવું છે કે છે કે દ્રવ કર્મ જે છૂટે, છૂટવું કોક મોક્ષ કહો. દ્રવ કર્મ નું છૂટવું જળનું એનો હેતુ નિમિત્ત કોણ કે પરમ સંવર રૂપે ભાવ મોક્ષ. આત્માનો બિલકુલ જ ઉગ પરિણામ થવા તદ્દન શુદ્ધ ભાવ સ્વરૂપ શુદ્ધ સંવર એ દ્રવ કર્મમાં નિમિત્ત. સમજાણું કારણ દ્રવ છૂટવામાં નિમિત્ત, દ્રવ કર્મ એને કારણે છૂટ્યું. ભાવ મોક્ષ ભાવ સંવર પૂર્ણ શુદ્ધ સંન્યક દર્શનનો પહેલો સંવર થયો. સ્વભાવની દ્રષ્ટિ કરીને વિકારને પ્રથક અનુભવીને એક સમ્યક દર્શન થયું, એની સાથે સમ્યક સ્વસંવેદન થયું, એની સાથે સ્વરૂપનું આચરણ રૂપ ચારિત્ર થયું. એ આચરણ થતા 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 કંપન હતું, એ પણ કંપન અટકી ગયું, અજોગ પરિણમન થઈ ગયું. એ અજોગ પરમ સંબરૂપી ભાવ મોક્ષની દશા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ અહીંયા ઉજ્જૈનમાં કઈ એક બે દી માં આવું ન હાલે, ને તો અમુક અમુક વાતો હાલે. પંડિતજી કોક દી રમો જો અમે એક વ્યાખ્યાનમાં તો વરસાદ આવ્યો પહેલે દી નહીં, વ્યાખ્યાન બંધ રહ્યું આથે પછી બે વરી ક્યાં. હવે એમાં કઈ આવું માંડે તો ઓલા સમજે હું ત્યાં હે સમજવું. ઝીણી માતમાં હોય તો અમુક જ્યાં હોય ત્યાં સમજવું. ત્યાં કઈ વ્યાખ્યાનમાં અમુક વાત આવે દાખલા દલીલ કઈ ક્યારે માન ઉડા. હવે હજારો માણો હોય ત્યાં તો આવો દ્રવ્ય મોક્ષ ના ભાવ મોક્ષ બોલો કે હું કે છા. સમજાણું કઈ આય તો ભગવાન વિતરાગ પરમાત્માનું મૂળ નવ તત્વનું પ્રથમ સ્વરૂપ કેમ છે એની વ્યાખ્યા ચાલે છે. ત્યાં તો સાધારણ કેવાય કે ભાઈ આત્મા આત્માના ભાનને સમ્યક દર્શન જ્ઞાનને કરે તો કર્મ બંધન ન થાય. મિથ્યા તને રાજવે કર્મ બંધન થાય. હવે આ બંધન આ ફલાણું એવું બધું કરો લે. સમજાણું કાંઈ અહી તો પર્યાય પર્યાયનો સ્વતંત્ર વિવેક ભિન્ન બતાવવો છે. એક એક સમયની પર્યાય જળની અને ચૈતન્યની બે ભિન્ન ભિન્ન છે. કોઈને કારણે કોઈ છે જ નહીં એમ બતાવું. દ્રવમોક્ષી જળની પર્યાય છે. આઠ કર્મનું છૂટવું એ જળની પર્યાય છે. સ્વતંત્ર તેના છૂટવાને કાળે છૂટે છે. આત્માએ ભાવ સંવર કર્યો માટે એને છૂટવું પડ્યો એમ નથી. તેથી તેને હેતુ કયો છે ભાવમોક્ષને તો ઉપાદાન તો એનો જ પર્યાય છૂટવાનો કાળે છૂટ્યો છે. એને નિમિત્ત કોણ કે પરમ સંવાર અજોગ દશાનું પરિણમન. એનું મિથ્યાત રહીત પરિણમન થયું, પછી અવ્રત રહીત થયું, પછી પ્રમાદ રહીત થયું, પછી કસાય રહીત થયું, એટલો સંવર વધતો ગયો. પછી જોગ રહીત થયું, અજોગ પરમ સંવર થઈ ગયો. સમજાય છે કઈ? આ છેલ્લી મોક્ષ ની વાત છે ને, તો પ્રથમ સંવર ની તરીકે વચ્ચે આવી ગઈ સંદર્ભ. આ તો પરમ સંવર રૂપે ભાઈ એમ કીધું. આચાર પણ ટીકાથી એક એક વાતને સંવર ની વ્યાખ્યા કઈ ગયા છે, નિદ્રાની કઈ ગયા છે, આશ્રમની. ત્યારે કે મોક્ષ શું કે પરમ સંવર રૂપે ભાવ મોક્ષ. આશ્રમના બિલકુલ અભાવ રૂપી નિરોધ અને પૂરણ સંવરની પરિણતિ નો પર્યાય અસ્તિત્વપણે પ્રાપ્ત, એને ભાવ મોક્ષ કહેવામાં. સમજાણું કઈ? ભાવ મોક્ષ ના સ્વરૂપ નું કથન છે. એનું શું સ્વરૂપ છે એ કહેશે ટીકા મંદિર.